कासम भाई, आदम संगार, उम्र वर्ष 26, अभ्यास धोरण 5। जुमा भाई आदम संगार, उम्र वर्ष 22, अभ्यास धोरण 3। रहनाकनु स्थल मांडवी, मूल भुजना। काम मसरू पर मोची भरत काम। आज तारीख 28/5/12 एमनी मौखिक संमति थी आ एंट्री लेवामां आवी छे। कासम अने जुमा भाई તેમની બાલ્યાવસ્થાથી જ મોચી ભરતકામ કરે છે। તેમના પિતાશ્રી આદમભાઈ કેજોનું 3 વર્ષ અગાઉ હૃદયરોગના હુમલાથી અવસાન થયેલ છે। તેઓ મોચી ભરતકામના એક પારંગત કારીગર હતા અને તેઓએ તેમના પરિવારને મોચી ભરતકામ શીખવેલ। કાસમભાઈ અને જુમાભાઈના માતા અને બહેનો પણ મસરૂ ઉપર મોચી ભરતકામ આગળ તપાવે છે। કાસમના પરદાદા કે જો જરીકામના કારીગર હતા, મુંબઈમાં કામ કરતા, તેઓએ મોચી ભરતકામ કરવાનું શરૂ કરેલ। તેમના દાદા ટેક્સી ડ્રાઈવર હતા, જેથી તેઓના પિતાશ્રી તેઓના પરદાદા પાસેથી મોચી ભરતકામ શીખ્યા હતા। તેઓ આ કળા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે। તેઓ મુસ્લિમ સંઘર્ષ જ્ઞાતિના છે। કળાના આ સ્વરૂપને તેમણે અપનાવેલ છે, તેમાં પણ ફેરફારનો અવકાશ તો રહેલો જ છે। અસલમાં મોચી ભરતકામ કોઈ પણ જાતના લાકડાના ચોકઠા વિના કરવામાં આવતું। જ્યારે શણગાર બંધુઓએ બંધ બેસતા ચોકઠામાં તેને શમશીર કહે છે એનો ઉપયોગ કરીને ભરત ભરે છે, જેના પર અન્ય કાપડ મોટેભાગે મસરૂથી ટાંકા લઈ સીવામાં આવે છે। અન્ય તફાવત એ જોવા મળ્યો કે સામાન્ય રીતે મોચી કામમાં જે હુક એટલે કે આરીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લાકડાનો હાથો જોડવામાં આવતો હોય છે, પણ આ ભાઈઓએ એને બદલે હાથા વિનાનો હુક બનાવી એનો ઉપયોગ શરૂ કર્યો, જે જરા જાડાઈમાં વધારે હોય છે। મોચી ભરતકામ ખૂબ જ ધીમી ગતિએ અને ધીરજથી થાય છે, આના કારણે કામ ઓછું થાય છે અને જથ્થાબંધ કામનો ઓર્ડર લઈ શકાતું નથી। છેલ્લી 2-3 સિઝનથી તેઓનું કાંઈ પણ કામ અથવા વેચાણ થયેલું નથી, એટલે ન છૂટકે તેમને માંડવીના જહાજવાડામાં મજૂરી કામ કરવું પડે છે। માંડ દૈનિક 150-200 રૂપિયા કમાઈ શકે છે। આમ જો સહજ રીતે પુરાતન કળાને અવગણવામાં આવશે તો નજીકના ભવિષ્યમાં આવી સુંદર અને જટિલ કળા મૃતપ્રાય થઈ જશે। આ કળાને 1950 અને 1960ના દાયકામાં લુપ્ત થઈ રહેલી કળા તરીકે જાહેર કરવામાં આવેલ। કાસમ તેની પદ્ધતિ વર્ણવતા કહે છે કે પ્રથમ ડિઝાઇનની છાપ બટર પેપર ઉપર બનાવવામાં આવે છે અને ડિઝાઇનની સ્ટેન્સિલ બનાવવામાં આવે છે, જેથી તેને કાપડના ટુકડા ઉપર છાપી શકાય। આ કાણા કરેલા સ્ટેન્સિલને કાપડ ઉપર મૂકવામાં આવે છે। મસરૂ કે જે રેશમ અને સુતરાઉ કાપડનું મિશ્રણ છે, તેનો ઉપયોગ તેને મનોહર દેખાવ આપવા માટે કરવામાં આવે છે। આ પછી કાળા રંગનો ભૂકો, કાળા પથ્થરનો કુદરતી રંગનો ભૂકો અને કેરોસીનનું મિશ્રણને બ્રશ વડે સ્ટેન્સિલ ઉપર ઘસવામાં આવે છે, પરિણામે તે રેખાંકિત ડિઝાઇન મસરૂ પર છપાઈ જાય છે। છાપતા પહેલાં આ મસરૂનો કાપડ શમશીર ઉપર ટાંકવામાં આવે છે। આમ તૈયાર થયેલી ફ્રેમ ઉપર મોચી ભરતકામ કરવામાં આવે છે। આરીને એટલે કે હુકને ડાબો હાથ નીચે અને જમણો હાથ કાપડની ઉપર રાખી તેનો દોર પરોવીને દાખલ કરવામાં આવે છે, જેથી સાંકળીવાળી ડિઝાઇન એટલે કે મોચી ભરતકામ થાય છે। બીજો કાચો માલ એટલે કે મશરૂ, દોરા, ટ્રેસિંગ પેપર, હુક બનાવવા માટેનો લોખંડ ભૂજ અથવા માંડવીથી બજારમાંથી લેવામાં આવે છે। નિસંગપણે મોચી ભરતકામ માટે મહત્ત્વનું સાધન હુક છે, જે કારીગરો પોતે બનાવે છે અને આ કામ અઘરું છે, કારણ કે એ બનાવવામાં 2 દિવસ જેટલો સમય લાગી જાય છે। હુકની ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે, તેને કાટ ન ચડે તેના માટે મીણ ચોપડેલા હોલ્ડરમાં સાચવીને રાખવામાં આવે છે। આમ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાથી તે લાંબુ ટકે છે, વળી વપરાશ કરતી વખતે હાથમાં ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે, કારણ કે હુકથી કાપા પડી જાય છે અને ઘણીવાર હાથને ઈજા પહોંચે છે। એકવાર કાસમભાઈને પણ હુકની ઈજા થયેલ તે હાથમાં ખૂંપી જાય છે અને એને કાઢવામાં હોકનો આંકડો હોતા ખૂબ જ પીડા થાય છે. તેઓનું કાર્ય આંતરરાષ્ટ્રીય ધોરણે ધરાવતું હોવા છતાં તેમના પિતાના મૃત્યુના કારણે છેલ્લા 3 વર્ષથી ઓટ આવી છે. તેઓ વેચાણ વધારવા માટે પ્રદર્શનમાં ભાગ લેવામાં ઊંડો રસ લેતા ન હતા. કાસમને વ્યૂહાત્મક નિર્દેશન બદલવાની અને ગ્રાહકી વધારવાની સલાહ આપવા છતાં કાસમ સંગારે એમના પિતાના દુઃખદ અવસાનને કારણે નિરુત્સાહ દર્શાવ્યો. તે પછી તેમના માટે ઈમેલ દ્વારા વિદેશમાંથી મળતા અમુક છૂટક ઓર્ડરોથી વેચાણ વધ્યું. તેમના ગ્રાહકો એમના ચાહકો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, જાપાન, અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા વિવિધ સ્થળોએ ફેલાયેલા છે. પ્રખ્યાત કેલિકો મ્યુઝિયમે પણ એમની કળાનો નમૂનો તેમના મ્યુઝિયમમાં મૂકેલ છે. કાસમને મગજમાં જે સ્ફૂર્ય છે તે તેની કળામાં દ્રશ્યમાન થાય છે. સિંગલ દોરાનું કામ વધુ ગૂંચવણભર્યું છે. તે 5 થી 6 માસ જેટલો સમય એક મોટા કામ માટે માગી લે છે, જેની કિંમત બહુ ઊંચી હોય છે. તેના કામમાંથી કોઈ વાર્તા, સંદેશ અથવા પ્રસંગનો વિચાર દ્રશ્યમાન થાય છે. કુદરતી દ્રશ્ય અને દરિયાકાંઠો પણ તેની કળામાં વણાઈ ગયેલ છે. તેમાં વરસાદ, ખેતર અને દૈનિક જીવનના અન્ય તત્વો, જેમ કે કળાના એક નમૂનામાં જીસસ ક્રાઇસ્ટ, વિવિધ ધર્મના સ્ત્રી અને પુરુષોને ઘેરાયેલા દ્રશ્યમાન થાય છે. એવી રીતે તે ક્રાઇસ્ટના સમયને પુનર્જીવિત કરે છે, જ્યાં તે સામાન્ય વ્યક્તિઓને ધર્મોપદેશ આપતા હોય છે કે સત્યને વળગી રહેવું અને સારું કર્મ કરી સદાચારી બનવું. વળી ધરતીકંપ બાદની અસરનું દ્રશ્ય તે સમયની પરિસ્થિતિનું આબેહૂબ વર્ણન કરે છે. કચ્છના તમામ કારીગરોની કળાનો મુદ્દો ઓસ્ટ્રેલિયાના મેડમ કેરોલ ડગ્લાસે દ્વારા પ્રોજેક્ટ મારફત આપવામાં આવેલ, જેનાથી કારીગરોને તેમને વિવિધ રૂપે જુદા જુદા નમૂનાઓમાં બનાવી તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે પ્રેરણા મળે. સંગાર પરિવારનું કાર્ય જુદા જુદા 3 સમયને દર્શાવાય છે. એક, ધરતીકંપ પહેલાં ભુજ વિસ્તાર ગુલાબની જેમ અસ્તિત્વમાં હતો તે, અને તીવ્ર માત્રામાં ધરતીકંપ થતાં તહસનહસ થયેલું ભુજ જેવું થઈ ગયું છે તે બીજામાં પણ દ્રશ્યમાં દેખાય છે. પરિણામ સ્વરૂપે આ શહેરનો વિસ્તાર વધવાનું પણ સૂચિત કરાયું છે. મુસ્લિમ હોવા છતાં સંગાર બંધુઓ હિન્દુ ધર્મના દેવતા જેમ કે ભગવાન શ્રીનાથજી વગેરે મનાવવામાં પણ કોઈ વાંધો હરકત નથી. કાસમ માટે આ કાર્ય એ એના હૃદયથી સૌથી નજીકનું કાર્ય છે, કારણ કે તેમણે તેની પાછળ 7 માસ જેટલો સમય ફાળવ્યો છે. આવા કારીગરો તેમના કાર્ય મારફત સામાજિક સુમેળ આગળ વધારવા માટે પ્રશંસાને પાત્ર છે, અને તેના મારફત તેઓ શાંતિપૂર્વક સજીવન જીવવાનો સંદેશ ફેલાવે છે અને સંસ્કૃતિનું જોડાણ કરવાનો સંદેશ પણ ફેલાવે છે. તેમના પરિવારનો ઇતિહાસ સ્થળાંતરિત તરીકેનો છે. અસલમાં કચ્છના અબડાસા વિસ્તારથી સંગાર પરિવાર નલિયા તાલુકાના બુડિયા ગામનો છે. ત્યાં તેઓ મજૂરી કામ કરતા અને કળાકારીગરીને અનુસરેલા નહીં. એકવાર તેઓ ભુજમાં સ્થળાંતરિત થઈ વ્યવસ્થિત રીતે મોચી એમ્બ્રોઇડરી કામના પરોવાયા, પરંતુ કોઈ જાતની વિશેષ સફળતા ન મળી, જેનાથી તેઓ કડિયા કામ કરવા તરફ વળ્યા અને મજબૂર થઈને આ કામ એમણે અપનાવ્યું. ભવિષ્ય સુધારવા શ્રી આદમ સંગાર ત્યારબાદ મુંબઈ ગયેલા અને ઝરીના કારીગર તરીકે કાર્ય કરેલ. ત્યાં તેઓએ સુંદર મોચી કામ કરવા તરફનો ઝુકાવ વિકસાવ્યો. ભુજ છોડી ગયાને નોંધપાત્ર વર્ષો થયા બાદ પરિવાર ફરી માંડવી મતે ધરતીકંપ બાદ આવીને સ્થાયી થયું. તેઓની આ જટિલ કળામાં તેઓની માતા હાજરાબાઈ આદમ, કે જેઓ 45 વર્ષના છે અને કંઈ શિક્ષણ લીધેલું નથી તે પણ મદદ કરે છે. હાજરાબાઈ ઘણા વર્ષો એમ્બ્રોઇડરી કરેલ છે કે જ્યારે તેના બાળકો સાવ નાના હતા તેમને જ્યારે પણ ઘરકામમાંથી નવરાશ મળે ત્યારે તે કામ કરે છે. આ બાબત કચ્છની મોટાભાગની મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. જેઓ ભરતકામ અથવા બાંધણીનું કામ જ્યારે પણ નવરાશ મળે ત્યારે કામ કરવા બેસી જાય છે અને નવરા બેસતા નથી. પરિવારના પ્રયત્નોથી એક દિવસમાં મોચી આરી કામ એકથી બે નમૂના બને છે અને આખી ડિઝાઇન પૂર્ણ કરતા 4-5 દિવસ લાગે છે. તેઓની આ કાર્યમાં સંવાદિતા એટલા માટે નોંધનીય છે કે જેણે પણ ટાંકા લીધા હોય તે એટલા યોગ્ય હોય છે કે તે એક સરખા જ હોય છે. બધી ડિઝાઇનોમાં મોરની ડિઝાઇન સદાને માટે પ્રિય છે. તેઓના કાર્યની માંગ છે પણ સાતત્ય નથી. તેઓ તેમના કાર્ય માટે ગૌરવ અનુભવે છે અને તેઓ ગ્રાહકને કહે છે કે જો તમે આ કળાને જાણતા હો અને તેમનું મૂલ્ય જાણતા હો તો જ ખરીદશો. કાસમ દૃઢપણે માને છે કે તેમની કળાને સન્માનપૂર્વકનો દરજો મળવો જોઈએ. તે ઉમેરે છે કે તેઓએ ભુજ અને માંડવીમાં પણ ઘણા લોકોને આ કળા શીખવી પરંતુ તેમાંથી બહુ થોડાએ આ અંગે રસ બતાવ્યો. કાસમ જણાવે છે કે આ માટેનું કારણ એ છે કે આ કાર્ય ખૂબ જ ધીરજ માંગી લે છે અને તેના માટે એક જ જગ્યાએ બેસી રહેવું પડે છે અને વ્યક્તિને લગભગ જેલમાં બેઠા હોય એવો અનુભવ થાય છે. આ ખાસ વાતને કારણે બીજા લોકો આ કળામાં જોડાવા માટે હિંમત કરતા નથી. બીજી આની સાથે સંકળાયેલી મહત્ત્વની વાત એ છે કે તેમાં ઘણા વર્ષો સુધી શીખવું જરૂર બને છે જેથી આ કાર્યમાં નિપુણતા મેળવી શકાય. આ બાબતથી હતોત્સાહ થયા વિના આ ભાઈઓ સ્ત્રીઓ અને પુરુષોના જૂથને તાલીમ આપે છે. સંઘાર પરિવાર જમવાના વિરામ સહિત સવારના 7 થી 7:30 સુધી સમય ફાળવે છે અને સાંજના સમયે જ્યારે અંધારું થાય ત્યારે તેઓ અટકે છે. આ સમયે તેઓ આશરે 3-4 મિનિટ સુધી આંખમાં બળતરા અનુભવે છે અને આંખ પર દબાણ આવવાને કારણે તેઓ દ્વિદ્રષ્ટિ અનુભવે છે. આંખોને સલામત રાખવા માટે તેઓ આંગણામાં ઝાડ વાવ્યા છે જેથી તેઓ તેમને જોઈ અને તાજગી અનુભવે છે. ડિઝાઇન માટે તેઓ વણકર અને બીજા એમ્બ્રોઇડરી કરનારોને વિકસાવેલી શબ્દ ભંડોળ ગમે છે જેથી તેઓ વિવિધ પ્રકારની ડિઝાઇનોને ઓળખી શકે છે, જેમ કે પિયાલા, સાંકડી, ત્રિકોણિયા વગેરે. આ કળા એટલી જટિલ છે કે સામાન્ય માનવીને તે ખરીદી પોસાય તેમ નથી કારણ કે તેઓ તેની કિંમત સમજી શકતા નથી, જેથી તેનો સ્થાનિક માંગ લગભગ નહીવત છે. આ કામના નાના ટુકડાનો ભાવ ઓછામાં ઓછા એક નમૂનાના 200 રૂપિયાથી શરૂ થાય છે. તેઓ ખાતરી આપે છે કે તેમનું કામ ધોલાઈ થઈ શકે તેવું છે અને કાપડ અને દોરા બંનેનો રંગ જતો નથી. રણોત્સવ મારફત પ્રવાસન તેમને બહુ ઉપયોગી થતું નથી કારણ કે પર્યટકો રણોત્સવમાં આવી અને પરત થઈ જાય છે અને માંડવી દરિયા કિનારા સુધી આવે છે પણ ઘણીવાર માંડવી સુધી આવી પહોંચી શકતા નથી કે જેથી કારણ કે તે રણ પ્રદેશ માંડવીથી ઘણો દૂર છે. આ પરિવારને પ્રેરણા અને સાચો પ્રચાર મળે તેવીની જરૂરિયાત રહેલી છે.